એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. તો આજે આપણે જેમની વાત કરવાના છીએ એ છે અર્નસ્ટ માખ, એક એવું નામ જેણે વિજ્ઞાન અને દર્શન બંને ક્ષેત્રોમાં ઊંડી છાપ છોડી છે. ઓસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી અને દાર્શનિક.
બરાબર. અને એમનું કામ એમ કહી શકાય કે ક્લાસિકલ વિજ્ઞાન અને જે આધુનિક વિજ્ઞાન આવ્યું એની વચ્ચે એક પુલ જેવું છે. એમનો પ્રભાવ ખરેખર બહુ મોટો રહ્યો છે, ખાસ કરીને ભૌતિકશાસ્ત્ર અને વિજ્ઞાનના દર્શન પર.
તો આજે આપણે એમના મુખ્ય વિચારોની જ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. શા માટે એ આટલા મહત્વના ગણાયા અને આજે પણ કેમ પ્રસ્તુત છે?
ચોક્કસ, એમના વિચારો ખરેખર ક્રાંતિકારી હતા એમના સમય માટે.
તો શરૂઆત કરીએ એમના સમયકાળથી. 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆત, એ સમય કેવો હતો વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક રીતે?
જુઓ, એ યુગ છે ને ભારે ઉથલપાથલનો હતો. એક તરફ હેબ્સબર્ગ સામ્રાજ્ય નબળું પડી રહ્યું હતું અને બીજી તરફ વિજ્ઞાનમાં જબરદસ્ત ક્રાંતિ ચાલી રહી હતી. નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી રહી હતી.
હા, મેક્સવેલ, બોલ્ટ્ઝમેન, ડાર્વિન, આ બધા નામો એ જ સમયના ને?
બિલકુલ, એ લોકો પ્રકૃતિ વિશેની આપણી આખી સમજ જ બદલી રહ્યા હતા. અને દર્શનશાસ્ત્રમાં પણ પ્રત્યક્ષવાદ એટલે કે પોઝિટિવિઝમ,
મતલબ કે જે અનુભવી શકાય એ જ સાચું.
હા, કે જ્ઞાનનો આધાર ફક્ત ઇન્દ્રિય અનુભવ જ હોવો જોઈએ. અને બીજો અનુભવવાદ એટલે કે એમ્પિરિસિઝમ, આ બધા વિચારો જોરમાં હતા. આવા બૌદ્ધિક વાતાવરણમાં જ માખના વિચારો ઘડાયા.
એમના અંગત જીવન વિશે થોડું જાણીએ. જન્મ 1838માં ચિલ્લિચ તુરાસમાં, જે અત્યારે ચેક રિપબ્લિકમાં છે.
હા, અને શરૂઆતનું શિક્ષણ તો ઘરે જ થયું એમના પિતા પાસે.
પછી વિયેના યુનિવર્સિટી ગયા ભૌતિકશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર ભણવા.
બરાબર. અને એમની કારકિર્દી પણ પ્રભાવશાળી રહી. ગ્રાઝ યુનિવર્સિટી, પછી પ્રાગની પ્રખ્યાત ચાર્લ્સ યુનિવર્સિટી, ત્યાં એમણે ભૌતિકશાસ્ત્ર અને ખાસ તો વિજ્ઞાનના દર્શનમાં ઘણું મહત્વનું કામ કર્યું. અને છેલ્લે પાછા વિયેના આવ્યા.
વિયેનામાં કયા વિષય પર હતા?
ઇન્ડક્ટિવ સાયન્સનો ઇતિહાસ અને સિદ્ધાંત, એટલે કે અવલોકનોમાંથી વૈજ્ઞાનિક નિયમો કેવી રીતે તારવવા એનો અભ્યાસ. પછી 1898માં એમને સ્ટ્રોક આવ્યો હતો જેની અસર રહી, પણ એમનું કામ ચાલુ રહ્યું.
ચાલો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. કયા એવા વિચારો હતા જેણે આટલો પ્રભાવ પાડ્યો?
સૌથી પહેલો અને કદાચ સૌથી પાયાનો વિચાર એટલે એમની અનુભવજન્ય ટીકા, એમ્પિરિયો ક્રિટિસિઝમ.
એ શું છે?
એમનું કહેવું હતું કે આપણું બધું જ્ઞાન, મતલબ બધું જ, ફક્ત ને ફક્ત આપણી સંવેદનાઓ અને અનુભવોમાંથી જ આવે છે, એનાથી પર કશું નથી.
એટલે કે વાસ્તવિકતા એ જ છે જેનો આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકીએ, બીજું કંઈ નહીં.
બરાબર. કોઈ એવી અતિન્દ્રિય વાસ્તવિકતા કે તત્વમીમાંસાને એ નકારતા. અને આ જ વિચાર એમના અર્થતંત્રના સિદ્ધાંતમાં પણ દેખાય છે.
પ્રિન્સિપલ ઓફ ઇકોનોમી, એ શું હતું?
એમને કહ્યું કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો સારા કે ખરાબ શેના આધારે કહેવાય એ વાસ્તવિકતાનું કેટલું સાચું વર્ણન કરે છે એના પર નહીં,
તો પછી,
પણ એના પર કે એ આપણા અનુભવોને કેટલી સરળતાથી, કેટલી કરકસરથી અને કેટલી અસરકારક રીતે ગોઠવી શકે છે.
ઓ, એટલે વિજ્ઞાન જાણે કે વાસ્તવિકતા સમજાવવા કરતા આપણા અનુભવોને વ્યવસ્થિત કરવાની એક પદ્ધતિ છે.
હા, એક કાર્યક્ષમ રીત, જેમ કે કોઈ માહિતીને ટૂંકમાં યાદ રાખવા આપણે શોર્ટકટ બનાવીએ, બસ એવું જ કંઈક.
આ તો વિજ્ઞાનના હેતુ પર જ એક મોટો પ્રશ્નાર્થ મૂકે છે. અને એમણે ન્યૂટનના એ સમયના પાયાના ખ્યાલો, નિરપેક્ષ અવકાશ અને સમય, એને પણ પડકાર્યા હતા ને?
ચોક્કસ. અને આ એમનું કદાચ સૌથી મોટું યોગદાન ગણી શકાય. એમણે ભારપૂર્વક કહ્યું કે ગતિ જેવી વસ્તુઓનો કોઈ અર્થ જ નથી જો તમે એને કોઈ અવલોકન કરી શકાય તેવી વસ્તુના સંદર્ભમાં ન જુઓ.
એટલે કે બધું સાપેક્ષ છે.
હા, કોઈ નિરપેક્ષ અવકાશ કે નિરપેક્ષ સમય જેવું કંઈ હોતું જ નથી. બધું જ કોઈક સંદર્ભ ફ્રેમની સાપેક્ષમાં જ અર્થપૂર્ણ બને છે. અને આ જ વાત જેને પાછળથી માખનો સિદ્ધાંત કહેવાયો.
મચ પ્રિન્સિપલ.
હા, કે કોઈ પદાર્થનું જડત્વ એ બ્રહ્માંડના બીજા બધા પદાર્થો સાથેના એના સંબંધ પર આધાર રાખે છે. આ વિચારે આઇન્સ્ટાઇનને સામાન્ય સાપેક્ષતાવાદ વિકસાવવામાં બહુ મોટી પ્રેરણા પૂરી પાડી.
વાહ, આ વાત એમણે ધ સાયન્સ ઓફ મિકેનિક્સમાં કરી હતી?
હા, 1883માં આવેલું એમનું એ પુસ્તક ક્લાસિકલ મિકેનિક્સનું ઐતિહાસિક અને દાર્શનિક વિશ્લેષણ કરે છે અને આ વિચારો રજૂ કરે છે.
બીજો એક શબ્દ સંભળાય છે, તટસ્થ એકત્વવાદ, ન્યુટ્રલ મોનિઝમ. એ શું છે? એ થોડો અઘરો લાગે છે.
હા, એ સમજવો થોડો રસપ્રદ છે. જુઓ, સામાન્ય રીતે આપણે ભૌતિક જગત, પદાર્થ અને માનસિક જગત, મન, ચેતના ને બે અલગ વસ્તુઓ માનીએ છીએ, ખરું ને?
હા, બરાબર.
માર્ક કહે છે કે આ ભેદ કૃત્રિમ છે. મૂળભૂત રીતે તો ફક્ત તત્વો જ છે જે આપણી સંવેદનાઓ છે. રંગ, અવાજ, દબાણ વગેરે, આ જ તત્વો જ્યારે અમુક રીતે જોડાય તો એ ભૌતિક પદાર્થ જેવું લાગે અને બીજી રીતે જોડાય તો એ માનસિક અનુભવ જેવું લાગે.
એટલે કે મૂળભૂત ઘટકો એક જ છે.
હા,
ખાલી ગોઠવણી અલગ અલગ છે.
હા,
લીગોના ટુકડા જેવું.
બરાબર, એ જ. એટલે એને તટસ્થ કહ્યું કારણ કે મૂળ તત્વો પોતે ન તો ભૌતિક છે ન માનસિક, એ તો બસ તત્વ છે. આ વિચાર એમણે ધ એનાલિસિસ ઓફ સેન્સેશન્સ 1886માં વિસ્તાર્યો.
તો આ જ કારણ હશે કે તેઓ અણુ સિદ્ધાંતનો વિરોધ કરતા હતા, કારણ કે અણુને આપણે સીધો અનુભવી નથી શકતા.
બિલકુલ, આ એમનો અવલોકનવાદ કે ફિલોમેનોલોજીઝમ હતો. વિજ્ઞાને ફક્ત એ જ ઘટનો વચ્ચેના સંબંધો પર ધ્યાન આપવું જોઈએ જેનું આપણે સીધું અવલોકન કરી શકીએ. અણુ જેવી અદ્રશ્ય સંસ્થાઓની કલ્પના એમને મન વૈજ્ઞાનિક કરકસરના સિદ્ધાંતની વિરુદ્ધ હતી. એક પ્રકારની અધ્યાત્મવાદી વાત લાગતી.
પણ પછી તો અણુ સિદ્ધાંત ખૂબ સફળ થયો.
હા, અને એટલે જ આ મુદ્દે માર્કની ઘણી ટીકા પણ થઈ. ઇતિહાસે બતાવ્યું કે ક્યારેક અદ્રશ્ય લાગતી સંસ્થાઓની કલ્પના પણ વિજ્ઞાનને આગળ વધારી શકે છે.
એમનો વારસો ખરેખર ઘણો મોટો અને બહુમુખી લાગે છે. આઇન્સ્ટાઇન સિવાય બીજે ક્યાં એમનો પ્રભાવ જોવા મળે છે?
ઘણે બધે. વિયેના સર્કલના જે તાર્કિક પ્રત્યક્ષવાદીઓ હતા,
લોજિકલ પોઝિટિવિસ્ટ,
હા, એ લોકો તત્વમીમાંસાના કટ્ટર વિરોધી હતા અને અનુભવ પર ખૂબ ભાર મૂકતા. એમના માટે માર્ક એક મોટા પ્રેરણા સ્ત્રોત હતા. પછી મનોવિજ્ઞાનમાં પણ, ખાસ કરીને સંવેદનાત્મક દ્રષ્ટિ, એટલે કે આપણે કેવી રીતે જોઈએ છીએ, સાંભળીએ છીએ, એના પરના એમના અભ્યાસોએ ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાનને પ્રભાવિત કર્યો.
ગેસ્ટાલ્ટ એટલે પેલું જે કહે છે કે આપણે છૂટક ભાગોને બદલે આખા સ્વરૂપને જોઈએ છીએ.
બરાબર. ધ હોલ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ સમ ઓફ ઇટ્સ પાર્ટ્સ. એ વિચારને માર્કના સંવેદનાઓના વિશ્લેષણમાંથી બળ મળ્યું.
શું આજે પણ એમના વિચારોની ચર્ચા થાય છે? એમની પ્રસ્તુતતા શું છે?
હા, ચોક્કસ. વિજ્ઞાનના દર્શનમાં પેલી ચર્ચા હંમેશા ચાલે છે, વાસ્તવિકતાવાદ વિરુદ્ધ સાધનવાદ,
રિયલિઝમ વર્સિસ ઇન્સ્ટ્રુમેન્ટલિઝમ.
હા, એટલે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો શું ખરેખર વાસ્તવિકતાનું વર્ણન કરે છે, રિયલિઝમ, કે પછી એ ફક્ત આગાહી કરવા અને સમજાવવા માટેના ઉપયોગી સાધનો જ છે, ઇન્સ્ટ્રુમેન્ટલિઝમ. આ ચર્ચામાં માર્કના વિચારો જે સાધનવાદ તરફ વધુ ઢળે છે એ આજે પણ મહત્વના છે. અને ચેતના, કોન્શિયસનેસનો અભ્યાસ જે આજે ન્યુરોસાયન્સ અને ફિલોસોફીમાં થઈ રહ્યું છે, તેમાં પણ મન અને પદાર્થ વચ્ચેના સંબંધ અંગેના એમના તટસ્થ એકત્વવાદના વિચારો પર ધ્યાન અપાય છે.
એમના કેટલાક કોટ્સ પણ બહુ વિચારવા જેવા છે. એક તમે હમણાં ઉલ્લેખ કર્યો એવો જ છે, ભૌતિક વિજ્ઞાનનો ધ્યેય તથ્યોની સૌથી સરળ અને કર્કસરયુક્ત અમૂર્ત અભિવ્યક્તિ છે.
હા, એમના અર્થતંત્રના સિદ્ધાંતનો સીધો પડઘો છે, વિજ્ઞાન એટલે કાર્યક્ષમતા.
અને બીજો એક, પદાર્થો સંવેદનાઓ ઉત્પન્ન નથી કરતા, પરંતુ તત્વોના સંકુલ, સંવેદનાઓના સંકુલ પદાર્થો બનાવે છે.
આ સીધો એમના તટસ્થ એકત્વવાદનો સાર છે, આપણી સામાન્ય સમજથી બિલકુલ ઉલટું. આપણે માનીએ છીએ કે સફરજન છે એટલે આપણને લાલ રંગ અને ગોળાકાર દેખાય છે. માર્ક કહે છે કે લાલ રંગ, ગોળાકાર જેવી સંવેદનાઓનું સંકુલ જ સફરજન છે.
આ ખરેખર વિચાર માંગી લે એવું છે. અને હા, પેલી રસપ્રદ વાત, એરોડાયનેમિક્સમાં જે માર્ક નંબર વપરાય છે.
હા, માર્ક નંબર,
એ અર્નસ્ટ માર્કના માનમાં જ છે.
બરાબર, કારણ કે એમણે સુપરસોનિક ગતિ અને શોક વેવ્સ પર ખૂબ મહત્વનું પ્રાયોગિક કાર્ય કર્યું હતું. ફોટોગ્રાફીનો ઉપયોગ કરીને એમણે આ ઘટનાઓનો અભ્યાસ કર્યો હતો.
અને દ્રષ્ટિભ્રમ પર પણ કામ કર્યું હતું ને, માર્ક બેન્ડ્સ.
હા, એ પણ ખરું. એ દ્રષ્ટિભ્રમ છે જેમાં આપણને તેજસ્વીતા, બ્રાઇટનેસમાં ફેરફાર થતો હોય ત્યાં કિનારીઓ પર ખોટી પટ્ટીઓ દેખાય છે. એમના પ્રયોગો બહુ વૈવિધ્યસભર હતા.
તો આટલી ચર્ચા પછી અંતે કોઈ એક વિચાર જે શ્રોતાઓ માટે છોડી જવો હોય?
એક વિચાર જે મને આવે છે તે આ છે. માર્કનો જે આગ્રહ હતો કે વિજ્ઞાન ફક્ત અને ફક્ત સીધા અવલોકનક્ષમ અનુભવો પર જ આધારિત હોવું જોઈએ એ કેટલો કટ્ટર હતો. પણ આજે આપણે ક્વોન્ટમ ફિઝિક્સ કે બ્રહ્માંડ વિજ્ઞાન જોઈએ તો એવા સિદ્ધાંતો અને એવી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ જેનું સીધું અવલોકન શક્ય નથી, જેમ કે ક્વાર્ક્સ કે ડાર્ક મેટર.
હા, આપણે ફક્ત એમની અસરો માપી શકીએ છીએ.
બરાબર. તો સવાલ એ થાય કે માર્કનો આ કટ્ટર અનુભવવાદ આજના વિજ્ઞાનના સંદર્ભમાં ક્યાં બંધ બેસે છે અને ક્યાં એની મર્યાદા દેખાય છે? વૈજ્ઞાનિક સત્ય વિશેની આપણી સમજ શું ફક્ત સીધા અનુભવ પૂરતી સીમિત રહી શકે? આ એક મોટો પ્રશ્ન છે.
ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. આજ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.